તારીખ 3/6/1993 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક નંબર 111 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 59
આ કળશમાં એકાંતનો નિષેધ કર્યો છે કે કોઈ જ્ઞાનનો એકાંત કરે છે અથવા ખોટો પક્ષપાત કરે છે તો કોઈ બાહ્ય ક્રિયાનો કે શુભભાવનો પક્ષપાત કરે છે ખોટો પક્ષપાત કરીને એકાંત કરે છે તે કર્તવ્ય નથી મગ્નાઃ કર્મનયાવલંબન પરા જ્ઞાનમ ન જાનંતિ ચંદ્રશિણોપિ યદ અતિ સ્વચ્છંદ મંદોદ્યમાઃ વિશ્વસ્ય ઉપરિ તે તરંતિ સતતમ જ્ઞાનમ ભવંતઃ સ્વયં વિકુર્વંતિ ન કર્મ જાતનવશમ વિપ્રમાદસ્ય ચ અર્થ કર્મ નયાવલંબન પરાહા મગ્નાહા એનો અર્થ કરે છે પહેલા અનેક પ્રકારની ક્રિયા એવો છે પક્ષપાત તેનું ક્રિયા મોક્ષ માર્ગ છે એમ જાણીને ક્રિયાનું પ્રતિપાલન કરે છે તેમાં તત્પર છે જે કોઈ અજ્ઞાની જીવો તે પણ પાણીના પૂરમાં ડૂબેલા છે શું કહે છે જે કોઈ અનેક પ્રકારની ક્રિયા ઉપર જેનું વજન છે શું થાય છે ધર્મના ક્ષેત્રમાં જે કોઈ ધાર્મિક ક્રિયા ઉપર વજન રાખે છે એનું એટલું બધું ધાર્મિક ક્રિયા ઉપર વજન છે કે આ ક્રિયા કરવાથી જ મોક્ષ મળી જશે અથવા ધર્મ થઈ જશે એટલે એની પકડ એને વધારે હોય છે એના ઉપર એનું વજન વધારે હોય છે બીજાને પણ એમ જ પૂછશે તમે આટલી ક્રિયા નથી કરતા તમે આમ આવી ક્રિયા ન કરો તમે આ સામાયિકની ક્રિયા ન કરો તમે ઉપવાસની ક્રિયા ન કરો તમે ફલાણું જે કાંઈ ક્રિયા કરતા હોય એના ઉપર એટલું વજન હોય કે હું પણ કરું ને બીજાએ પણ એમ જ કરવું જોઈએ પક્ષપાત છે એકાંત છે એનું લક્ષણ આ છે કે એનો આગ્રહ થાય છે પોતે જે કરે તેનો આગ્રહ થાય હું કરું એમ બીજાએ પણ એમ જ કરવું જોઈએ આનું નામ પક્ષપાત બીજા બીજું કરે તે બરાબર નહીં હું જે કરું એમ બીજાએ કરવું જોઈએ આનું નામ એકાંત આનું નામ પક્ષપાત આનું નામ આગ્રહ આનું નામ દુરાગ્રહ અથવા આનું નામ ક્રિયા સંબંધીનો કષાય ના થયા વગર રહીએ નહીં જ્યાં પક્ષપાત હોય ત્યાં થયા વગર રહીએ નહીં પક્ષપાતનો અર્થ જ એ છે એટલો પક્ષ કરે એટલો પક્ષ કરે કે બીજાને પણ એમ જ થવું જોઈએ મારી જ એમ જ થવું જોઈએ હું માનું એમ તમે માનો હું કરું એમ તમે કરો એવું જે ક્રિયા મોક્ષ માર્ગ છે એમ જાણીને પોતે પાછો ચુસ્તપણે ક્રિયા કરે ક્રિયા કરે એમાં બરાબર સાવધાની રાખીને ચુસ્તપણે પ્રતિપાલન કરે શું તત્પર થઈને કરે એ ડૂબેલા છે શું કહ્યું એ ડૂબેલા છે એમાં જ ડૂબી જાય છે જે ક્રિયા કરે છે એમાં ડૂબી ગયા છે એકાકાર થઈને કરે છે તેનો ભાવાર્થ આમ છે કે સંસારમાં ભટકશે એવા જીવો સંસારમાં પરિભ્રમણ કરશે કરી રહ્યા છે ને હજી પરિભ્રમણ જ કરશે એને છૂટવાની પરિસ્થિતિ નથી તેવા જીવો મોક્ષના અધિકારી નથી એનો મોક્ષ થઈ શકે એ પરિસ્થિતિ દેખાતી નથી. મધ્યસ્થ આવી જાય, મુમુક્ષુતા યથાર્થ આવે તો મધ્યસ્થ આવે. પેલા પોતાને સાચું સમજાણું હોય તો એને પોતાને જે સાચું લાગ્યું છે એ બીજાને માથે લાદે નહીં. મને આમ સમજાય છે, છતાંય મારી ભૂલ હોય તો હું સુધારવા તૈયાર છું. લાદવાનો પ્રશ્ન જ નથી, મધ્યસ્થ આવે. આવી જ સરળતા મધ્યસ્થતા સાથે જોડાયેલી વાત છે. મુમુક્ષુતામાં સરળતા ન હોય, મધ્યસ્થતા ન હોય તો પછી નામ માત્ર વાત છે. મુમુક્ષુ હોવી જ જોઈએ. છૂટવા આવ્યો છે કે બંધાવા, આ સવાલ છે. આ જીવ છૂટવા આવ્યો છે કે બંધાવા આવ્યો છે? અહીંયા એક વાત, સંસારમાં અનંત કાળથી આ જીવ પરિભ્રમણ કરે છે તો હવે એનાથી કઈ એને વિરામ પામવાનો ભાવ છે કે નહીં, થાક લાગ્યો છે કે નહીં? તો જે સંસાર ક્લેશથી થાકેલા ચિત્ત વાળા હોય એના માટેનો આ વિષય છે. આ વિષય એના માટે છે, છૂટવા વાળા માટે છે. બંધાવો એના માટે આ વિષય નથી. એને પછી ધર્મ નું ક્ષેત્રમાં ગડબડ થવાની છે. પછી ગમે તે હોય, સાચો ધર્મ મળે કે ખોટો ધર્મ મળે, એને તો ખોટો છે એના માટે. છૂટવાનું ધ્યેય હોય તો જ એ સૂજે, નહીં તો બીજું સૂજા કરે. ભલે ધર્મ ના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરે ઉદય પ્રમાણે, કેમ કે તો ઉદય પ્રમાણે કરશે, પણ એમાં એ બંધાશે, વધારે છૂટશે નહીં, ઉલટાનો બંધાશે. ભાવાર્થ આમ છે કે સંસારમાં ભટકશે તેવા જીવો, તેવા જીવો મોક્ષના અધિકારી નથી. શા કારણથી તે ડૂબેલા છે? કિયદ જ્ઞાનમ ન જાનંતિ, કારણ કે શુદ્ધ ચેતન વસ્તુનો પ્રત્યક્ષપણે આસ્વાદ કરવાને તે સમર્થ નથી. સ્વરૂપના અનુભવ માટે તે સમર્થ નથી. એના જે પરિણામ છે, શક્તિ છે એનામાં, સુન્ની પંચેન્દ્રિય છે એટલે એ વાત નથી અહીંયા. એના જે પરિણામ છે એ એટલા વિપરીત છે કે એ વિપરીત પરિણામ દ્વારા એ સ્વરૂપનો અનુભવ કરી અને આત્મકલ્યાણ સાધે એવી શક્તિ એ પરિણામમાં નથી. એ પરિણામ અસમર્થ છે. રાગના પરિણામ પણ સ્વરૂપનો અનુભવ કરાવવા માટે અસમર્થ છે, અને પરલક્ષી જ્ઞાનના પરિણામ પણ સ્વરૂપનો અનુભવ કરાવવા માટે અસમર્થ છે. એમાં એ બે વાત લેવી છે. શું? સ્વરૂપનો અનુભવ નહીં કરાવી શકે. આગ્રહ શું કરવામાં? સમજો કોના માટે? બીજાને માટે. જે ચીજ એ સમજો તે કોના માટે સમજો? પોતાને માટે સમજો ને. જો પોતાને માટે સમજો તો પોતે જે સમજો તે પ્રમાણે કેમ પરિણમતો નથી એ આગ્રહ રાખે ને. આગ્રહ જ રાખવો હોય તો હું સમજો એમ તું સમજ, નહીતર તારે યારે દ્વેષ કરું. એ ક્યાંથી વાત આવી? એ તો તું સમજો જ નથી. એ વાત સાચી વાત સમજો, એ વાત કોઈ ખોટી સમજાણે છે. જો પોતા માટે આગ્રહ હોય તો એની પાસે પરિણમન હોવું જોઈએ. પરિણમન થી શૂન્ય હોય અને આગ્રહ રાખે બીજા માટે, આ પરિસ્થિતિ થાય છે. આમાં પછી એનું જોર એ બાજુ ગયું, જે બાજુ આગ્રહ કર્યો ત્યાં જોર ગયું. એને પોતાનું પરિણમન કરવામાં તો એનું બળ કામમાં આવ્યું નહીં, એ બળ તો એને ત્યાં વાપર્યું. એમ થયું. દુરુપયોગ કર્યો. પક્ષપાત જે કરે છે એને મધ્યસ્થાનો સદગુણ ક્યાંથી રહેશે? મધ્યસ્થા તો એક સદગુણ છે, પક્ષપાત કરનારને મધ્યસ્થાનો સદગુણ ક્યાંથી રહેશે? એમ કેમ એની રીએ એ બીજી વાત વિચારી જ નહીં શકે. પોતાને જેનો પક્ષપાત છે એથી પ્રતિપક્ષનો કોઈ વિષય આવશે એને વિચારી નહીં શકે, વિચારમાં જ નહીં લઈ શકે. વિચાર કોટીમાં ન લઈ શકે તો એને એનો અમલ કરવાનો તો પ્રશ્ન રહેતો નથી કાંઈ, એમ થાય. સાચી ને સાચી કહે, ખોટી ને ખોટી કહે, એમાં કઈ વાંધો નથી. પણ સાચી હું જે સાચી માનું છું એ માનીને હું તમારા ઉપર લાદું, તમે એને જણાવો એક વાત છે, ને આગ્રહ રાખો તે બીજી વાત છે. પક્ષપાતી જીવમાં આ દુર્ગુણ હોય છે, એને આગ્રહ થઈ જાય છે. શું જે માનતો હોય, જે વ્યક્તિને માનતો હોય, જે વાતને માનતો હોય, જે સિદ્ધાંતને માનતો હોય, એનો આગ્રહ થઈ જાય એને. આ પક્ષપાતનું લક્ષણ છે. સાચીને સાચી માનીને ખોટીને ખોટી માની એમાં પક્ષપાત નથી. એ તો એને સત્યને સત્ય જાણ્યો, સત્યને અસત્ય જાણ્યો, પણ એ પોતા માટે, એ પોતા માટે જાણ્યું એટલે એને સત્યને અંગીકાર કરે અને અસત્યને છોડી દે. એટલે એક ઉપાદે અને એક નહીં એમ થઈ જાય. એને કઈ પક્ષપાત ન કહેવાય, એ તો એનું બરાબર આચરણ છે, એમ જ થવું જોઈએ. શું એ તો યથાર્થ છે. એ તો પક્ષપાત શબ્દ વાપર્યો છે. શું એને પક્ષપાત નથી કહેવાતો? પક્ષપાત એટલે સાચા ને સાચું જાણવું અને આદરવું. પક્ષપાત કરવો એટલે શું? તો બીજાને માટે આગ્રહ સેવો, એવું નહીં કરવું. બીજાને માટે આગ્રહ સેવા જતા તકલીફ થશે. શું પહેલી તકલીફ તો એ થશે કે પોતે એને જે રીતે અંગીકાર કરવો જોઈએ એ નહીં કરી શકે. એટલે પહેલી તો પોતાને તકલીફ થવાની છે. શું ભાવના જુદી વાત છે, એ તો એક સદભાવના થઈ. સદભાવનામાં શું હોય? બળાત્કાર ન હોય. ભાવના બળાત્કાર નથી કરતી, કુણી લાગણી છે. બળાત્કાર છે એ કુણી લાગણી નથી, એમાં કઠોરતા છે. ભાવના વાળો તો એમ કે જો ભાઈ મને તો આ મારા અને તમારા બંનેના હિતમાં લાગે છે. તમે વિચારી જોજો, મારો કોઈ દુરાગ્રહ નથી, મારે કોઈ બળાત્કારે મનાવવાની વાત નથી. એમ આવે એને શું ઉલટાનું, કે મારે કોઈ પરાણે મનાવવાની આ વાત નથી. તમે વિચારી જોજો શું, અને છતાં તમને એ વિચારમાં ન જ બેસે તો એથી કોઈ મારે કઈ વિશેષ દબાણ લાવવાનું કે આગ્રહ કરવાનો કે મારા તરફથી એ વાત છે જ નહીં. એમ રાખો તો હજી ઓલાને અસર થવી હોય તો થાય, બાકી તમે જોર દેવા જાવ તો ઓર ટાઈટ થઈ જાય, ડબલ પકડમાં આવી જાય, તો ઉતારું ખરાબ થાય. તો એ તો રીત પણ બરાબર નથી ને ઉપાય પણ બરાબર નથી. એ રીત પણ બરાબર નથી ને ઉપાય પણ બરાબર નથી.
યથાર્થ
સિદ્ધિ થવી જોઈએ, કેવી રીતે જોર આવવું જોઈએ? પરિણમન આપવું જોઈએ. સિદ્ધિ કયો કે પરિણમન કયો? એને બળ તો પરિણમન લાવવામાં વાપરવું જોઈએ. પણ જે આગ્રહ બીજાને માટે રાખે ને, એ પોતાને પોતામાં એ જોર વાપરતો ન હોય તો જ એ જોર ત્યાં ખર્ચે. જે પોતામાં જોર વાપરતો હોય ને, એ ભાવના રાખે, એથી વધારે આગળ ન વધે. બીજું કે એક જ્ઞાન માં રાખવા જેવી વાત એ છે, ભાવના ભલે ભાવનાની જગ્યાએ હો કે આખું જગત પામે, પણ સાથે સાથે જ્ઞાનમાં એક વાત જો ન રહીએ તો બેલેન્સ નહીં રહીએ ભાવનાનું. એ જ્ઞાનમાં રાખવા જેવી વાત એ છે કે આ જગત આમ જ ચાલવાનું છે. શું જે રીતે ચાલી રહ્યું છે એ જ રીતે અનાદિથી ચાલતું આવ્યું છે, અને અનંતકાળ આ જગત આમ જ ચાલવાનું છે. તું તારું ઘર ચાલીને બેસી જા પહેલા, પછી ભાવનાની વાત છે. તારું બગાડીને ભાવનાની વાત નથી, અને જગતને બદલાવાની વાત નથી. જગત બદલાવાનું નથી, તારી ભાવના હશે તો નહીં બદલાય. તીર્થંકરોની ભાવના નથી, અનંતા તીર્થંકરો થયા. શું હા, બધા જગતના જીવો પામો, સર્વ જીવ કરું શાસન રસી. જ્ઞાનમાં છે એમને બેલેન્સ રહે છે. ભાવના તો બહુ જબરજસ્ત ભાવના આવે છે, તીર્થંકર પ્રકૃતિ બંધાય એટલી બેલેન્સ રહે છે. આ જગત આમ જ ચાલવાનું છે, અને ક્યાંય મારો આત્મા નથી આ જગતમાં, આત્માથી શૂન્ય છે. એટલે એક ન્યાયે એમના પરિણમનમાં આખા જગતથી ઉદાસીનપણું પણ વર્તે છે, એક ન્યાયે આખા જગત પામે એવી ભાવના વર્તે છે, ત્યારે જ એક પરિણમનનો અંશ ઉદાસીન વર્તે છે. એટલે બેલેન્સ રહે છે, નહીતર એક બાજુ એકાંત થઈ જાય. મર્યાદિત રીતે પ્રયાસ ચાલે છે, પણ એની મર્યાદામાં ચાલે છે, બેલેન્સ કોઈને નહીં. એમ વાત છે, પ્રયાસ ચાલે, પુણ્યનો યોગ હોય એ પ્રમાણે, વાણીનો યોગ હોય એ પ્રમાણે ચાલે, પણ બેલેન્સ કોઈને નહીં. આ મુસલમાનો એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તરવાર હું કરવા લીધી છે, ક્યાંથી? એ જીવ નથી મુસલમાન, મનુષ્ય છે, એક જીવ છે કે નહીં? એ જીવ ત્યાં સુધી કેમ પહોંચ્યો? આપણે એને મુસલમાન ન ગણો. હવે એ જીવ એમ કેમ કરે છે કે એક હાથમાં કુતુરો કુરાન ને બીજા હાથમાં તરવાર? બોલ, કુરાન ને માનવું છે નહીં તો તરવાથી ડોકું ઉડાડી દઈશ. આ પક્ષમાંથી, પક્ષપાતમાંથી ઊભું થયું. એને દ્વેષ થયા વિના હરીએ નહીં, પક્ષપાત થાય એને દ્વેષ થયા વિના. પછી એ દ્વેષ ઓછા પ્રમાણમાં હોય કે વધુ અંશમાં હોય એ બીજી વાત છે, થઈ જ જાય એને. શું તમે આ સિદ્ધાંતને કેમ માનતા નથી? તમે અમારા મુનિને કેમ માનતા નથી? અમારા ગુરુને કેમ માનતા નથી? અમારા જ્ઞાનીને કેમ માનતા નથી? અમારા સિદ્ધાંતને કેમ માનતા નથી? અમારા ગ્રંથને કેમ માનતા નથી? ગમે ત્યાંથી આવવાનું, આવવાનું, આવવાનું. ન માન્યા ઉપર એને દ્વેષ થયા વગર નહીં. આ પક્ષપાતનું લક્ષણ છે. આ એ મધ્યસ્થ રહી જ ન શકે. એ ડૂબેલા છે એમ કહે છે. શું કહે છે? એ ડૂબેલા છે, સંસારમાં ભટકશે, મોક્ષના અધિકારી નથી. શા માટે ડૂબેલા છે? કે પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માટે એના પરિણામમાં યોગ્યતા રહી નથી. અયોગ્ય છે એના પરિણામ છે, તે અયોગ્ય પરિણામ છે. ક્રિયા માત્ર મોક્ષ માર્ગ એમ જાણીને ક્રિયા કરવાની તત્પર છે, ક્રિયાને જ મોક્ષ માર્ગ જાણીને ક્રિયામાં લાગેલા પડ્યા છે. શ્વેતાંબરમાં એક આસના કરે છે કે નહીં? એક જ વખત જમવું જોઈએ, એનો આગ્રહ એટલો બધો કે એક વખત જમે એ ત્રણ વખત જે માણસ જમતો હોય એથી વધારે જમે ને એથી વધારે ટાઈમ એમાં ઉપમંગાળે. ટાઈમ એટલો જ લઈએ, સામાન્ય રીતે માણસને 10-15 મિનિટ લાગે જમતા નોર્મલ. ત્રણ વખત જમે તો કેટલી લાગે? 2.5 થી 1.25 કલાક લાગે. પેલાનું 2 અઢી કલાક 1.5 થી 2 1.5 કલાક મિનિમમ, નહીતર 2-2.5 કલાક લાગે એને ટેકાસનો કરવા વાળાને. આ તો જોયેલું છે કે નહીં? હે, સંપ્રદાયમાં છે કે નહીં? ક્રિયામાં તત્પર છે, પણ આ ક્યાં કઈ જાતની ક્રિયા, એમાં ઠેકાણું રહે જ નહીં. પછી શું એ ક્રિયાનો આગ્રહ કહેવાય એને. પછી બીજો એક ટાણાનો લે, તમે એક ટાણો કરતા નથી, પણ હવે 3 ટાણા ખાય છે તારા કરતા સારો છે. શું સામાન્ય રીતે એક વખત જમતા હોય છે, આપણે ત્યાં તો અમુક સમય એવા જોયા છે, આપણે તો એક જ વખત જમે, સાંજે પછી જમતા જ નથી, સવારે કાંઈ નહીં લેવાનું. એક વખત જમે એ તમે જુઓ તો એમ થાય કે આના કરતા આપણું 3 વખતનું ઓછું છે, એટલે એવી પરિસ્થિતિ એની હોય. કેમ કે એને તો નક્કી કર્યું છે કે હવે મારો 24 કલાકે વારો આવશે, એટલે બરાબર દાબીને ખાઈ લ્યો, સાંજે ખાવાનું નથી, કાલ સવારે ખાવાનું નથી. એ દ્રષ્ટિકોણ ક્રિયાવાળાને એ જ દ્રષ્ટિકોણ થઈ જાય, એમનું નામ ક્રિયાનો પક્ષપાત છે. પરિણામને ઠીક રાખવા એનું ધ્યાન જ ન જાય. પરિણામ એ એક વખત જમવામાં કેટલા બગડ્યા એને હિસાબ નથી એની પાસે. એક વખતની ક્રિયા એ બરાબર એક જ વખત નથી ને, 2 વખત તો નથી જમવાને. જમવાની ક્રિયા તો એક જ વખત થઈ ને, બસ આટલું જોઈએ. પરિણામનું શું? એ ક્રિયા કરવાને મોક્ષ માર્ગ જાણીને તત્પર છે એ એક પ્રકારના જીવો. હવે બીજા પ્રકારના જીવો એને ક્રિયા નહીં વાળા કીધા છે. નહીં એટલે અહીંયા સમ્ય જ્ઞાન નો નહીં, પણ નહીં પક્ષ લેવો. જ્ઞાન નૈષિણ અપી મગ્નાહા, શુદ્ધ ચૈતન્ય પ્રકાશ તેનો પક્ષપાત તેના અભિલાષી. શું શુદ્ધ ચૈતન્યનો પક્ષપાત કરે એમાં હું વાંધો કે? તો કઈ એમ નથી. ભાવાર્થામ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તો નથી, પરંતુ પક્ષ માત્ર બોલે છે, જોર બહુ દે, શુદ્ધાત્માનું જોર બહુ દે, અનુભવ નહી જોર દિયા દીધા કરે. શું એવા જીવો પણ સંસારમાં ડૂબેલા જ છે. શા કારણથી ડૂબેલા છે? કારણ કે ઘણું જ સ્વેચ્છાચારપણું છે એવા છે. શું કીધું? એની બીજી સાઈડ ઉપરથી પકડ્યા એને કે એના જીવનમાં જે ઉદાસીનતા હોવી જોઈએ, જે વૈરાગ્ય હોવો જોઈએ એ નથી. બોલું તો આવ્યા વગર રહીએ નહીં. જેને શુદ્ધ ચૈતન્ય ઉપર યથાર્થ વજન હોય અથવા પરિણમન હોય એની બીજી સાઈડમાં એને ઉદાસીનતા આવ્યા વગર રહીએ નહીં. કેમ કે એમાંથી તો એ અધ્યાત્મ જન્મ્યું છે. અધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા, બનારસી દાસે ગાયું. તો અધ્યાત્મ જન્મ્યું ક્યાંથી? કે પહેલા ઉદાસીન થયો તો એમાંથી જન્મ્યું. આ તો પહેલા એ નથી થયો ને પછી એ નથી થયો. શુદ્ધ ચૈતન્ય ઉપર વજન આપે એ પહેલા એ ઉદાસ નથી થયો અને પછી એ ઉદાસ નથી થયો. એનું શુદ્ધ ચૈતન્ય વજન સાચો નથી એમ કહું છું. કૃપાળુદેવે લખ્યું છે, મુમુક્ષુ એ આના વગર ન ચાલે એવું મુમુક્ષુ ને હોવું જોઈએ નહીં. કેમ કે છૂટવા માંગે છે કે કોઈની હારે બંધાયેલો રહે, શું કરવા? મને આના વગર નહીં ચાલે, હું બધું ચાલશે, જેમ હશે તેમ ચાલશે, મને મારું કામ કરવા દો, બાકી બધું જેમ હશે એમ ચાલશે. શું પરેચ્છાચારી થઈ જાય છે, બીજાની ઈચ્છા એ ચાલુ છે, મારે હવે કઈ ઈચ્છા આકાંક્ષા આશા કે મહત્વાકાંક્ષા કઈ રહી નથી, વિંડું મૂકી દીધું. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તો નથી, પરંતુ પક્ષ માત્ર બોલે છે. એવા જીવો પણ સંસારમાં ડૂબેલા છે. શા કારણથી ડૂબેલા છે? કે કારણ કે ઘણું જ સ્વેચ્છાચારપણું છે, એવા છે. શું છે? સ્વેચ્છાચારપણું, સ્વચ્છંદપણું ઘણું છે. હું શબ્દ તો સ્વચ્છંદ વાપર્યો છે, અતિ સ્વચ્છંદ મંદોદ્યમાહા. એટલે શુદ્ધ ચેતન સ્વરૂપનો વિચાર માત્ર પણ કરતા નથી, વગર વિચારે બોલે જ જાય છે. કારણ કે વાત તો તેની તે જ બોલવાની રહી. જે નિશ્ચયનો શુદ્ધ ચૈતન્યનો વિષય છે એના તો મર્યાદિત શબ્દો છે, વિશેષણો મર્યાદિત છે. જે વિશેષણો બોલવાનો ફાયદો એનો વિચાર પછી ન રહીએ, પણ ઉપયોગે એ જ બોલ્યા કરે. ઉપયોગ પણ એનો એ બાજુ ન જાય ને એમ ને એમ બોલ્યા કરે. ત્યારે શરત એ છે, શુદ્ધ ચૈતન્યનો મુમુક્ષુ જીવના માટે આ શરત છે કે એને એ દિશાના પ્રયત્ન સહ એ વાત લેવી. યત્કિંચિત એ દિશાનો એને પ્રયત્ન હોવો જોઈએ. જો પ્રયત્ન ન હોય તો એ માત્ર બોલવા પણ એ વગર વિચારે બોલવાનું થશે. એ વગર વિચારે બોલે એ વાત પણ, એ પણ ડૂબેલા છે, એ પણ સંસારમાં પરિભ્રમણ કરશે, એ મોક્ષના અધિકારી નથી. એ એના માટે પણ એટલું લાગવું પડશે. હા, બે, એક વ્યવહારાભાષી છે, એક નિશ્ચયાભાષી છે, એમ જ છે. જે પોતાને લાગુ પડે એ લેવું, લેવું પડે એમ નહીં, એમાં સુધારો કરવો એનું નામ લેવું. લેવાનો અર્થ શું છે? કે એમાં સુધારો કરવો. હોવો જ જોઈએ તો જ એ કામનું છે, નહીતર નુકસાન કરે એમ કે છે. પક્ષ થઈ જશે, નહીતર પક્ષ થઈ જશે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો વિચાર માત્ર પણ કરતા નથી, એવા છે જે કોઈ તેમને મિથ્યા દ્રષ્ટિ જાણવા. એ મિથ્યા દ્રષ્ટિ છે, એવા મિથ્યા દ્રષ્ટિ છે કે એ મિથ્યાત્માં જ આગળ વધે છે, એ કઈ સમ્યક બાજુ આવતા નથી. અહીં કોઈ આશંકા કરે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષ માર્ગ છે, એવી પ્રતીતિ કરતા મિથ્યા દ્રષ્ટિપણો કેમ હોય? પછી સરે જયારે શુદ્ધ સ્વરૂપનું વાત કરશે ત્યારે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન આવવું હોય, એનો અનુભવ આવવો હોય, એની ચર્ચા કરશે ને, એની પ્રતીતિ આવી હોય, એનું આચરણ આવવું હોય, શું આનંદ આવો આવે, અનુભવ આવે, શાસ્ત્રમાં જે પ્રમાણે વાત હોય, જે ધારણામાં હોય, એને પછી મિથ્યા દ્રષ્ટિપણો કેમ આવે એમ કે છે. બોલો તો ઠીક છે કે ક્રિયામાં પીડ્યો છે, એને તો આત્મા વિષય નથી, આને તો આત્માને મિશનમાં લીધો, પછી એને શું કરવા મિથ્યા દ્રષ્ટિપણો આવે? જો ચર્ચા તો બરાબર કરે છે રાજમલી. સમાધાન આમ છે કે વસ્તુનું સ્વરૂપ એવું છે કે જે કાળે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે તે કાળે અશુદ્ધતા રૂપ છે જેટલી ભાવદ્રવ રૂપ ક્રિયા તેટલી સહજ જ મટે મટે છે. મિથ્યા દ્રષ્ટિ જેવું જીવ એવું માને છે કે જેટલી ક્રિયા છે તે તેવી ને તેવી રહે છે. શુદ્ધ સ્વરૂપ અનુભવ મોક્ષ માર્ગ છે જા શું, પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી આમ કે છે. શું કીધું? કે વસ્તુનું સ્વરૂપ એવું છે કે જેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય તે કાળે અશુદ્ધતા મટે છે. શુદ્ધતા પ્રગટિ ને તો શુદ્ધતા પ્રગટિ હમે અશુદ્ધતા મટ્યા વગર પ્રગટિ, કે અશુદ્ધતા એમને મરીને પ્રગટિ. આ શું કરે છે માણસ? કે એનું ઔદયિક જીવન એમને રાખે છે અને આત્મા શુદ્ધ છે, આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, ઉદય ભાવમાં કાંઈ એને લેવા દેવા નહીં. કરશો? અથવા એમ ઓલો જ્ઞાની નો અર્થ લે, જ્ઞાની ને પણ ઉદય હોય છે, તેમાં સ્થાન સુધી ઉદય છે, ઠીક, પણ એના અંદર ફરી ગયું છે બધું, તારા અંદર થી કઈ ફર્યું નથી, તારે તો બધું એમ ને એમ રહ્યું છે, પૂર્વવત રહ્યું છે, તારો રસ એમાંથી ઉડી જવો જોઈએ, ઉદય માંથી રસ ઉડી જોડી લેશે, આમાં જ્ઞાની ને લુખા પરિણામ છે, નિર્દરાધિકાર માં લેશે, લુખા પરિણામ છે, આખું અસ્તિત્વ એમાંથી ખસી ગયું છે, શું બધું લેશે અંદર થી, શું એટલે એની અશુદ્ધતા રૂપ છે, જેટલી ભાવગ્રહ રૂપ ક્રિયા તેટલી સહજ મટે છે, ભાવમાં ફેર પડે રસની અંદર, અને રસની અંદર ફેર પડે તો એની ક્રિયામાં ફેર પડ્યા વગર સ્ત્રીને થોડે છે વતે અંશે ફેર પડે પડે ને સ્ત્રી સ્વરૂપ દેવું, એની જિજ્ઞાસા એવી ઉપડે કે એને ક્યાંય રસ પડે નહીં, માથામાં કીડા પડ્યા હોય અને ક્યાંય ચેન પડે નહીં, એમ એને જિજ્ઞાસાની પૂર્તિ રૂપ પ્રતિભાસ ના આવે, પૂર્તિ ક્યારે થશે, પ્રતિભાસ આવશે ત્યારે, ઓખાણ થશે ત્યારે, ત્યાં સુધી માથું ફરી ગયું હોય એવી દશા થાય, ક્યાંય ચેન પડે નહીં, એ તો મુમુક્ષુતામાં આટલું થાય છે, નાની તુથી આગળ વધેલા છે પાછા, એને તો થયા વગર રે નહીં એ દિશા, એટલે એની ભાવદ્રવ્ય રૂપ ક્રિયા તેટલી સહજ જ મટે છે, જયારે મીઠા દ્રષ્ટિ જેવું જીવ તો એમ માને છે કે બધું એમને એમ રહી જાય, એમાં ઉદયમાં તો ઉદય પ્રમાણે બધું થયા કરે, આપણે આ શુદ્ધાત્માના અસ્તિને પકડો, એકદમ અસ્તિને પકડો, તું બંધ બુદ્ધિ એ વર્તે છો, અસ્તિ તારા હાથમાં આવશે, હું આવો હું આવો, ઉદયમાં તો જેવો ઉદય ઉદય જેવો થઈ જાય છે, ઉદયમાં તો ઉદય જેવો બંધ બુદ્ધિ એ વર્તે, અને નવરો પડે એટલે શાસ્ત્ર લઈને એમ કે હું શુદ્ધ છું, હું ફલાણો છું, ચૈતન્ય છું, એમ ચાલે નહીં, એમ કામ ન થાય, ક્રિયા સુધી ભલે એવી નહીં મેરીએ, શુદ્ધ સ્વરૂપ અનુભવ તો મોક્ષ માર્ગ છે ભાઈ, બરાબર છે, અનુભવ મોક્ષ માર્ગ છે, પણ અનુભવ હોય તો ને, તેમ કહ્યું કે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ મોક્ષ માર્ગ છે, પણ અનુભવ હોવો તો જોઈએ કે નહીં, કે કહેવાથી મોક્ષ માર્ગ થોડો છે, શુદ્ધ સ્વરૂપ નો અનુભવ મોક્ષ માર્ગ છે એમ કહેવાથી કઈ મોક્ષ માર્ગ થતો નથી, એમ વિકલ્પ થી પણ મોક્ષ માર્ગ થતો નથી, કેમ કે અનુભવ નિર્વિકલ્પ છે, હા, એના કરતા ભૂખ લાગી હોય ત્યારે 25-50 મીઠાઈ ના નામ ભૂલી જાય, તો ધડવા પેંડા ગાંઠિયા ફલાણું 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 માંડે બોલવાય, એકદમ ધડધડાટ, શું પેટ ભરાઈ જાય, ભૂખ લાગી હોય હરખાઈ નહી, માંડે એકદમ મોપાટ ની જેમ બોલવા, બધી મીઠાઈ ના નામ ગોખી રાખ્યા હોય એ પ્રમાણે, કેટલું પેટ ભરાય, કાંઈ ઉલટાનો ભૂખનો ખાડો મોટો થઈ જાય, પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી, તેથી જે એવું માને છે તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે, વચન માત્રથી કહે છે કે શુદ્ધ સ્વરૂપ અનુભવ મોક્ષ માર્ગ છે, વચન થી એવું કહે છે કે શુદ્ધ સ્વરૂપ અનુભવ મોક્ષ માર્ગ છે, શું માત્ર કહેવા પૂરતું છે, કહેવાની જરૂર શું છે, કહેવાની શું જરૂર ઊભી થઈ, આ તો અનુભવ કરવાની ચીજ છે, અનુભવ કરી લ્યો, કહેવાની જરૂર શું છે, ખરેખર કહેવાની કઈ જરૂર નથી, કૃપાળુ એક પત્ર માં લીધું છે, અનુભવ ન થાય ત્યાં સુધી મૌન રહેજે, મૌન તો રહેવું છે, પણ હવે કોઈ ઉદય એવો હોય કે શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો હોય, કરાવવાનો હોય, બોલવાનું પોતાને હોય, તો શું કરવું, તો કે સત્પુરુષ ના ગુણગ્રામ કરજે, શું સત્પુરુષ ના ગુણગ્રામ કરજે, સત્પુરુષ ના વચનો ઉપર પ્રતીતિ બીજાને પણ આવે ને તારી પ્રતીતિ પણ વધે એવી રીતે તું વાત કરજે, શું એમના વચનો ઉપર બીજાને પણ શ્રદ્ધા વધે અને બીજાને પણ એમના પ્રત્યે બહુમાન થાય એવી રીતે તું સ્વાધ્યાય કરજે, હું સત્પુરુષ ને વંદન કરીશ ને એવું નહીં કરતો એમ કે છે, તો સત્પુરુષના ગુણગ્રામ કરજે એમ કે છે. લીધું છે એમને શું શું કરવું કે એવું એવું ઉદય હોય તો શું કરવું કે એના માટે લીધું છે. ઉદયના યોગે 770 નંબરનો પત્રમાંથી વાત છે. ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો ઉપદેશ કાર્ય એટલે સ્વાધ્યાય, ખરેખર તો ઉપદેશકનું પદ નથી પણ સ્વાધ્યાય કરવાની વાત છે. સ્વાધ્યાય કરે તો પછી એને ઊંચા સ્થાને બેસાડો ને તો વિચારના મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવી સત્પુરુષની ભક્તિ. કેવી? પરંતુ ભક્તિ અમે નહીં ઓળખીને ભક્તિ કરવી, ઓળખીને ઓળખાણ કરીને ભક્તિ કરવી, પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવી સત્પુરુષની ભક્તિ. ભક્તિના આટલા વિશેષણ વાપર્યા. સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. અને જે પ્રકારે સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ ઉત્પન્ન થાય તેમ કરે છે. કેટલી વાત લીધી છે એક પેરેગ્રાફમાં. કેટલી જગ્યાએ એવી વાત આવી છે શું કર્યું અહીંયા કે તે જે વચન માત્ર થી કહે છે કે શુદ્ધ સ્વરૂપ અનુભવ મોક્ષ માર્ગ છે એવું કહેવાથી કાર્ય સિદ્ધિ તો કઈ નથી. માત્ર કહેવાથી કઈ કાર્ય સિદ્ધિ નથી. તે વિશ્વસ્ય ઉપરી તરંતી, એવા જે કોઈ જીવો સમ્યક દ્રષ્ટિ છે તેઓ કયા છે? જે બે જાતિના જીવ તે બંને ઉપર થઈને સકળ કર્મોનો ક્ષય કરી મોક્ષ પદને પ્રાપ્ત થાય છે. ઉપરી તરંતી બંને પ્રકારમાં એ નથી, ક્રિયાકાંડમાં એ નથી અને શુદ્ધાત્માની માત્ર વાતો કરનારાઓમાં પણ એ નથી. તેથી આગળ છે એમ કે છે ઉપર થઈને જ વર્તે છે. એ કર્મનો ક્ષય કરે છે. કેવા છે તે? કે એ સતતમ સ્વયં જ્ઞાનમ ભવંતઃ કર્મ ન કુરવંતી પ્રમાદસ્ય વશમ જાતુ ન યાંતિ. જે કોઈ નિકટ સંસારી સમદ્રષ્ટિ જીવો નિરંતર શુદ્ધ જ્ઞાન રૂપ પરિણમે છે, જે કોઈ નિકટ સંસારી સમદ્રષ્ટિ જીવો છે એનો સંસાર હવે પૂરો થઈ જવાનો છે. એ તો નિરંતર શુદ્ધ જ્ઞાન રૂપ પરિણમે છે, નિરંતર પરિણમે છે. એમ લીધું છે નિરંતર પરિણમે છે એનો અર્થ શું? કે એ પરિણામનો એમનો સમ્યક સન્મુખ સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ પર નિરંતર ભટે છે. પુરુષાર્થ વગર તો પરિણામન છે નહીં, એ નિરંતર શુદ્ધ જ્ઞાન રૂપ પરિણમે છે. અનેક પ્રકારની ક્રિયાને મોક્ષ માર્ગ જાણીને કરતા નથી, કર્મ ન કુર્વંતિ શુભાશુભ ક્રિયામાં પડતા નથી, અને મોક્ષ માર્ગ જાણીને પડતા નથી. થઈ જાય બીજી વાત છે, શુભાવ થઈ જાય બીજી વાત છે, મોક્ષ માર્ગ જાણીને કરતા નથી. કેમ કે મોક્ષ નો માર્ગ છે નહીં. ભાવાર્થ આમ છે કે જેમ કર્મના ઉદયે શરીર વિદ્યમાન છે છતાં એ જાણે છે, તેમ અનેક પ્રકારની ક્રિયા ઉદયથી વિદ્યમાન છે છતાં તેને હે રૂપ જાણે છે. હે બુદ્ધિ એ પ્રવર્તે છે, જો ઉદયમાં હે બુદ્ધિ એ પ્રવર્તે છે. શુભ ક્રિયા હોય તો શુભ ક્રિયા હોય છે, હે છે ઉપાધેય નથી. આહાર લે કે ગમે તે કરે તો અશુભ ભાવ છે, પણ શુભ ભાવ હોય તો હે બુદ્ધિ એ છે, ઉપાધેય બુદ્ધિ એ નથી. જો રાગ ઉપાદેય બુદ્ધિ એ હોય અને પુણ્ય ભાવ હોય તો એના ફળમાં એ રાચા વગર રહે નહીં. અને જો રાગ ઉપાદેય બુદ્ધિ એ ન થાય, હે બુદ્ધિ એ થાય તો એનું ફળ આદરણીય હોય નહીં. આવે છે પત્રમાં, આવે છે પત્રમાં, આવે છે. એટલે સંક્ષેપમાં લખે છે, પણ સિદ્ધાંત બહુ સરસ મૂકી દીધા છે. શું ચિંતા અથવા રાગ તો સ્વયં કો હાનિકારક હૈ, સોમે અથવા પરમે અકાર્યકારી હૈ. અહીંથી જોર તૂટી જાય છે. કોઈ રાગ કરો કે ચિંતા કરો એ નથી સોમા કાર્યકારી, ન તો પરમા કાર્યકારી છે. કાર્યકારી નથી, વૃથા થાય છે. કઈ કામ કરતો નથી, કામ થાય છે તો એને લઈને નથી થતું કઈ. ઈચ્છા અનુસાર થાય તો, પણ ઈચ્છાને કારણે નહીં. રાગ અનુસાર થાય તો રાગને કારણે નહીં. અતો હર સમય સ્વભાવ બોલશે, સહજ નિધિ નિષેધ પૂર્વક હોવે. ક્યારે? હર સમય, જયારે જયારે થાય ત્યારે. સ્વભાવ બોલશે, સહજ નિષેધ પૂર્વક હોવે તો ફળ આદરણીય નહીં થતા. આનો અર્થ શું થાય છે કે સ્વભાવ બળ વિના જો રાગ થાય અને એનો નિષેધ ન થાય, રાગ થાય અને સ્વભાવ બળથી એનો નિષેધ ન થાય તો એનું ફળ આદરણીય થઈ જશે. મેં આ રાગ કર્યો એને લઈને આમ કાર્ય થયું, એમાં એને ઉત્સાહવા વગર રહેશે નહીં. જેવું રાગની ઈચ્છાને અનુકૂળ કાર્ય થયું એટલે સીધો રસ્તે પર થઈ જશે, એને ફળ ને આદર્શે. રાગ ને આદર્યો એના ફળ ને આદર્શે. પછી અનિષ્ટ થવામાં શું બાકી રહ્યું? કઈ બાકી રહ્યું નહીં. ટૂંકામાં પણ કેવી વાતો સિદ્ધાંત ની લખી નાખી. શું એટલે અનેક પ્રકારની ક્રિયા કે શરીર વિદ્યમાન છે છતાં હે રૂપ જાણે છે. ક્રિયા તો કાંઈ નથી. શું ક્રિયા છે? તો કાંઈ ચીજ જ નથી. ક્રિયા તો કાંઈ નથી એમ જાણી વિષયમે ને અસંયમે પણ કદાચિત થતા નથી. પછી એમ નથી કે ક્રિયા છે બંધ થાય છે માટે પ્રમાદી થઈને સ્વચ્છંદી થઈને વિષય થઈ જાય છે એમ પણ નથી. કેમ કે અસંયમનું કારણ તીવ્ર સંક્લેશ પરિણામ છે. તે સંક્લેશ તો મૂળથી જ ગયો છે. એ જે સંક્લેશ રૂપ પાપના પરિણામ તીવ્ર કષાયથી થાય છે એનાથી તો એ તો વધારે કાયર થયેલા છે. એને તો એ વધારે તીવ્રપણે એ સમજે છે, એટલે એ તો મૂળથી કાપવાની વાત છે. એવા છે જે સમ્યક દ્રષ્ટિ જીવો, તે જીવો તત્કાળ માત્ર મોક્ષ પદને પામે છે. આમ છે, સ્વચ્છંદી નથી. કાંઈ ક્રિયાનો અને રાગનો નિષેધ કરે છે માટે પાપના પરિણામ કરે છે એમ નથી, પ્રમાદી થઈને સુખી વાત લીધી છે. બનારસીદાસે બહુ સરસ લીધું છે. બનારસીદાસે તો ત્યાં સુધી લીધું છે કે સમ્યક દ્રષ્ટિ અંદરમાં પોતાના આત્માને જે પરિણમન વર્તે છે અવિરતપણાનું, એના પ્રત્યે એને એટલો અણગમો છે કે અરે આત્મા, તે તારા સ્વરૂપને પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય રૂપે જાણ્યું અને છતાં વીરતીનો એક અંશ નથી તને. શું તે જાણ્યું કે તારો આત્મા તો પરિપૂર્ણ શુદ્ધ છે? આવું તો જાણ્યું એ બરાબર છે, આવો આત્મા અનુભવમાં આવ્યો એ બરાબર છે, અને પરિણામમાં વીરતીનો અંશ નથી, આ શું કહેવાય? એ પોતાના આત્માને નિંદે છે. એમ નથી કે હું સમ્યક દ્રષ્ટિ થઈ ગયો હવે મને વાંધો નથી, એમ નથી, એવું લીધું છે. આત્મા જયારે શુદ્ધ છે, અનુભવમાં આવે છે, પછી પરિણામમાં વીરતીનો અંશ નથી, આ તો શું કહેવાય? આટલું બધું નહીં હોવું જોઈએ. એને ભારો ભાર અસંતોષ છે. વર્તમાન અવિરતપણાનો ભારો ભાર અસંતોષ છે. ક્યાંય પ્રમાદ થઈને, સંતોષ થઈને, ક્યાંય અવલંબન આધાર લઈને, દાખલાનો કોઈનો, ચક્રવર્તીનો, બીજા ત્રીજાનો, એ ક્યાંય એમ એવું અવલંબન લેતા નથી. ખોટું અવલંબન લેનારા છે તો ખોટા છે. એવું અવલંબન કોઈ સમ્યક દ્રષ્ટિ તો લેતા નથી. સમ્યક દ્રષ્ટિ એવું અવલંબન ન લઈએ બીજાનું. આને તો આમ છે તો એને વાંધો ન આવ્યો, એનું હૃદય તો ક્યાં જાણ્યું છે? બાહ્ય ક્રિયા તું જોવે છો, અંદર શું છે ક્યાં તને ખબર છે? અને તને શુદ્ધ ચૈતન્ય અનુભવ છે, પરિણમન શુદ્ધ ચૈતન્ય રૂપે હોવું જોઈએ. જેવો તું સ્વરૂપે શુદ્ધ છો, તારું પરિણમન પણ એવું શુદ્ધ હોવું જોઈએ. સ્વરૂપે શુદ્ધ છો તો દશા શુદ્ધ જ હોવી જોઈએ ને, દશા શું કરવા છું? એનો એને અસંતોષ આવે છે, એમ છે, એવું લીધું છું બનારસીદાસે. એવા જીવો છે અને મૂળથી જ એ સંકલેશને કાપનારા છે, એવા જીવો તત્કાળ મોક્ષ પદને પામે છે. એવા જીવો મોક્ષને પામશે. એ જરા કર્મું કરાવવું, અનુમોદવું, અશુદ્ધિનું નવ કોટીએ એને ખપે નહીં. પછી થઈ જાય છે એને એની કંટ્રોલ બહાર, એને એની અનિવાર્યપણે થાય છે, એનો કોઈ ઈલાજ નથી. એની પાસે તો થાય છે, કરવા છે ને થાય છે, એ વાત છે નહીં. પ્રયત્ન તો સતત, ડૂબતો માણસ તરવા માટેનો જ પ્રયત્ન કરે છે જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી. તોફાનમાં, દરિયાના તોફાનમાં વાણ ફસાયેલું હોય તો વાણ ન ડૂબે એનો જ પ્રયત્ન કરે. વાણ ડૂબે એવો કોઈ પ્રયત્ન કરે જરાય? હવે થાક લાગ્યો છે, ભલે હાલ હવે ડૂબી જઈએ, હવે કાંઈ વાંધો નહીં. જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી પૂરેપૂરું બચવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. હા, મોહ વાતો લખી, આ તો ગુરુદેવ તો પ્રવચનો એવા સરસ કર્યા છે. બહુ પ્રમોદ હતો ગુરુદેવને, કળષ્ટિકાનો પ્રમોદ બહુ હતો. અધ્યાત્મ પ્રજાનતા છે ને, વહેલા મોડા આ પ્રવચનો પણ પ્રકાશિત કરવા જેવા છે.
Jai Prakash Ji Ram Dev Na.